ಅಕ್ಷರ ಪದೇ ದಿವ್ಯಾಕೃತಿ ಸಾದರಂ ಯೋ ಭಕ್ತ ಪ್ರಗಟಿ ಬಭೂವದಯಾ ಧರ್ಮ ಜನ ಶ್ರೇಯಸೇ ಅತ್ರೋನ್ಮೂಲಯಿತುಂ ತ್ವಧರ್ಮಮವಿತುಂ ಸಾಧುಶ್ಚ ಧರ್ಮಂ ಶುಭಂ ಧ್ಯಾಯೇತಂ ಹರಿಮೀಶ್ವರೇಶ್ವರಮಹಂ ಸದ್ಬುದ್ಧಿದಂ हे सर्वकर्ता श्री हरि सुखकारी मारा ना हे हितकारी वाल मां तमे झाल जो मारो हा राज रे जो श्री हरि वाला वाला हे महाराज वड़ताले अखंड बिराजो छो श्री हरि कृष्ण महाराज श्री हरि कृष्ण महाराज ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री नीलकंठाय ಸರ್ಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ ಬೋಲೋ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ್ ನೀ ಜಯ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ನೀ ಜಯ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವ ನೀ ಜಯ ಶ್ರೀ ನರನಾರಾಯಣ ದೇವ ನೀ ಜಯ ಶ್ರೀ ಗೋಪಿನಾಥ ಜಿ ಮಹಾರಾಜ ನೀ ಜಯ ಶ್ರೀ ಮದನ್ ಮೋಹನ್ ಜಿ ಮಹಾರಾಜ ನೀ ಶ್ರೀ ರಾಧಾರಮಣ ದೇವ ನೀ ಶ್ರೀ ರಣಛೋಡ ಶ್ರೀ ಧರ್ಮ ಭಕ್ತಿ ವಾಸುದೇವ ನೀ ಜಯ ವಾಲಾ ಭಕ್ತ આજે પુનમનો સપરમો દિન છે. આપણે હમણાં વડતાલ તરફથી નૂતન કેસેટ પ્રકાશિત થઈ ચાલ સખી વડતાલે, એમાં એક આપણા નંદ સંતનું બનાવેલું કીર્તન છે, પુનમનો દિન સખી ચાલ વડતાલે. સપરમો દિન, મને હવારમાં વિચાર થયો આ સપરમો દિન એટલે હું કોશમાં જોયું, સપરમો દિન એટલે પર્વનો દિન, ઉત્સવનો દિન એવો અર્થ લખ્યો છે. માંગલિક દિવસ હોય, ખુશાલીનો દિવસ હોય, એને સપરમો દિન કહેવાય છે. આજ આપણા માટે ખુશાલીનો દિવસ છે, માંગલિક દિવસ છે, ઉત્સવનો દિવસ છે, આનંદનો દિવસ છે. ભગવાન શ્રી હરિને આંગણે વડતાલ જેવા ધામમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજની મુંગટની અણી દેખાણી છે ને, એના પાપ માત્ર આજ બળી ગયા સમજો. આપણે તો ઘણા હરિકૃષ્ણ મહારાજના નેણા ભરી ભરીને દર્શન કરવા છે, પણ શું કરીએ. હું ચડ્યો તો હવારમાં શણગારી આરતીમાં, માંડભાઈ થોડાક મુંગટના દર્શન થયા, ત્યાં તો ધકાવીને બહાર કાઢી નાખ્યો. હાલો હાલો નીકળો, વારો આવવા દો. એમ પરમ ભક્ત જ્ઞાનબાગ વાળા કાનજી ભગતે એક બહુ સરસ વાત કરી કે આગામી વર્ષો એવા આવશે કે વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા હશે, બે દિવસે વારો આવશે. કેમ જે આ ધામમાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે, અને એટલે તો આપણને આવો આનંદ આવે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ છીએ અને ભગવાનના સ્વરૂપમાં મન જોડીએ છીએ અને શાંતિ શાંતિ થાય છે. આ વાતાવરણ, આ દર્શન, આ પવિત્રતા, આ સંતો ઠેઠ આત્મામાં ઉતરી જવાના. જોજો, ઘરે જાઓ તો આની આ ધૂન માથા માલવાની. આ પવિત્ર વાતાવરણ, આ સુખ શાંતિ આપણે માણી રહ્યા છીએ એ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે, આપણા ઉપર એમની મોટી દયા છે. વ્યાસ ભગવાને બહુ લખ્યું, બહુ લખ્યું, બહુ લખ્યું, પછી એનો સાર એટલો કહ્યો, આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો સદા. બધા શાસ્ત્રો વાંચ્યા, વિચાર્યા, વારંવાર વિચાર્યા, સાર માંથી સાર કાઢ્યો તો બધા શાસ્ત્રોનો સાર આઠ અક્ષરમાં આવ્યો. કેટલા અક્ષરમાં? ધ્યેયો નારાયણ સદા. સદા એટલે અખંડ. નારાયણ ધ્યાન ધરવા જેવા છે, બીજું કાંઈ કરવા જેવું છે નહીં. કેમ જે અક્ષરધામના મુક્ત અખંડ ભગવાનના ધ્યાનમાં છે, અને આપણે એવા થવું છે અને ત્યાં જવું છે, માટે અત્યારથી તૈયારી કરવી જોઈએ. ખરેખર તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. સર્વે વાલા હરિભક્તોને બે હાથ જોડીને મારા જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, કાંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો. હવે તો આ પૂર્ણ હોય, આનંદ બહુ આવે છે, આનંદ બહુ આવે છે. આ બધા સંતો બેઠા છે ને, એનો આનંદ બહુ આવે. ભગવાન સ્વામિનારાયણને ખોળે બેઠેલા આ બધા સાધુઓ ભગવાન સ્વામિનારાયણનો દેશ વિદેશમાં પ્રચાર કરે છે. કરવો જોઈએ. કાલ મેં કહ્યું તું, મારામાંથી સંતો બહુ રાજી થયા એ કે વાત આવ સાચી છે. સ્વામિનારાયણનો સાધુ પેટ ભરો ન હોય, આ પેટ ભરો ન હોય, તમે એને ફોન કરો ને પૂછો કે સ્વામી ક્યાંથી બોલો છો, તો કે છે ઉભે રોડે થી. કેમ જે ટ્રાવેલિંગ માં છો, અહીંથી આયા ને અહીંથી આયા. હવને ભગવાન સ્વામિનારાયણનો સંદેશો પહોંચાડવો છે તે ભાઈ હુઈરીએ મેળ ખાય, ત્યારે મુંગારીએ મેળ ખાય, ત્યારે બેસીરીએ મેળ ખાય, નો મેળ આવે. માટે સંતોએ તો ગામડે ગામડે ફરવું જોઈએ, દેશ વિદેશમાં જવું જોઈએ, ભગવાનના ગુણો ગાવા જોઈએ, ત્યારે ભગવાનનો સંતો ઉપર બહુ રાજીપો થાય. સત્સંગી જીવનમાં બધા ઋષિ મુનિઓ મરીચ્યાદિ જ્યારે બદ્રિકાશ્રમમાં આવે છે ત્યારે ભગવાન નારાયણ એમને વાર્તાલાપમાં એવું કહે છે કે તમે બધા મને હૃદય જેવા વાલા છો, સંતો તમે મને બહુ વાલા છો, બહુ વાલા છો. અને તમને કદાચ સંતો એવું થશે મનમાં કે અમે ભગવાનને આટલા બધા વાલા સાચી, ત્યારે ભગવાને બે કારણ બતાવ્યા. બે જ કારણ. અમે કે તમે ભગવાનને વાલા સાથી, માત્ર બે જ કારણ. જેને ભગવાનને બહુ વાલા થવું હોય એને આ બે વાત પકડી લેવાની. તૈયાર થઈ જાઓ બધા, પકડી લેવાની હોય પછી અહીં મૂકીને નહીં જવાની. જેની વાત પડીએ છીએ એને દંડ થાય. હવે હવની લઈને વ્યુ જવાનું. એક વાત ઈ, ભગવાન કહે છે કે હે સંતો, તમે મને અખંડ હંભારો છો. આ પહેલી વાત. કહેતા તમે અખંડ ભજન કરો છો, મારામાં અખંડ વૃત્તિ રાખો છો, એટલે મને બહુ વાલા છો. બોલો, વાલા થવું છે ભગવાનને? કોને થવું છે? તો વૃત્તિ રાખવી પાકું. હવે બીજું, ભગવાનને વાલા થવાનું કારણ તો કે તમે એકલા જ ભગવાન સંભાળો છો એવું નહીં, અનેકને મારા સ્વરૂપનું જ્ઞાન આપીને સુખ દુઃખ વેઠી, માન અપમાન સહન કરી, ટાઢ તડકો અને અજ્ઞાની જનની નિંદાઓ સહન કરીને પણ તમે મારો પ્રચાર કરો છો, કેટલી અગવડતાઓ સહન કરીને તમે મારી કથા વાર્તાથી લોકોને મારો નિશ્ચય કરાવો છો અને બીજાને મારું ભજન કરાવો છો, માટે તમે મને પ્રાણ જેવા વાલા છો. આમ વાત કરી ભગવાન. હવે ટૂંકા શબ્દો કહીએ તો, ભજન કરે ને ભજન કરાવે એ ભગવાનને હૃદય જેવો વાલો થાય. સાંભળ્યું? તાર વાત આમ છે. અહીંયા વડતાલમાં 12 મહિના ઉપરથી અખંડ ભજન થાય છે, અખંડ ધૂન. તમને વાત સાંભળીને આનંદ થશે. એ અખંડ ધૂનનો સંકલ્પ નરેન્દ્રભાઈ જે પટેલ, આપણા ટ્રસ્ટી વડતાલના, અને અશોક ભાસ્કર ખંભાતના છે, અહીં ભાર્ગવભાઈના ભાઈ બેઠા છે, એમના હૃદયમાં ઉદ્ભવ્યો કે વડતાલ ધામમાં અખંડ ધૂન કેમ ન થાય. પછી તો ગામડે ફર્યા, બહુ માણસના સાથ મળ્યા, ગાડી મળી ગઈ, બધું દાન મળ્યું અને ધૂન શરૂ થઈ. અને એ ધૂન જ્યારથી હાલે છે ત્યારથી વડતાલમાં ખૂબ ખૂબ શાંતિ શાંતિ છે. ભજનનો પ્રતાપ તો બહુ મોટો છે, ભજનનો પ્રતાપ તો બહુ મોટો પ્રતાપ છે. અને એટલા માટે તો બધા સંતો અને શાસ્ત્રો ભજન કરો ભજન કરો ભજન કરો એમ કે કરે. થાવું કઠણ છે. એટલે આજ પૂનમને દિવસે મારી તમને બધાને બે હાથ જોડીને એક વિનંતી છે કે વડતાલમાં જે ધૂન થાય છે એમાં આ 64ની સાલમાં તમે બધા એવું નિયમ લ્યો કે હું આ સાલમાં આટલા દિવસ વડતાલમાં રહીને ધૂન કરીશ, ભગવાનની ધૂન કરો સંકલ્પ. બે દી, પાંચ દી, ચાર દી, આઠ દી, અને રિટાયર ગાડીઓ તો હવે અહીંયા જ પાર્કિંગ થઈ જાઓ. તાર છું હવે આ ભગવાનનો દરબાર છે, અહીંયા લાડવા છે, લાડવા ચોખા ઘીના, વાંધો આવે એવું કાંઈ નથી. બેગ અંદર ઘી જાય તો કબજિયાત મટી જાય, આંતરડું કૂણું પડે, સમજ્યા? ઓછા સંડાસ હોય ને જાજા માણસ હોય તો એ સંડાસ ની તાણ ન પડે. ગયા ભેગો બારો, ગયા ભેગો બારો, કારણ કે રોજ ખાધો હોય શીરો. ધૂન બોલે એના ઉપર ભગવાન બહુ રાજી થાય. ભજન ની વાત આખી જુદી છે. ભગવાન નું નામ લેવું એ જ કળિયુગમાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ ભક્તિ છે, સમજ્યા? કલવ સંકીર્તનાથ, કળિયુગમાં ભગવાન નું સંકીર્તન નામ સ્મરણ કરવાથી જ મોક્ષ થઈ જાય છે. અટાણે ક્યાં આપણે હોપારી મૂકીને ઊંધે માથે તપ કરવાના હતા? જપ કરો, બીજું હું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મોટા મોટું તપ. અરે ત્રણ ટાઈમ ખાઈને પણ જપ કરો, જપ જેવું તપ નહીં. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, ગીતામાં ભગવાને કીધું કે બધા યજ્ઞ કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ એટલે જપ યજ્ઞ. એ અહીંયા વર દાડાથી અખંડ જપ યજ્ઞ હાલે છે, બંધ જ નહીં. જોકે અમુક અમુક મારે પણ ઉતારો આવ્યો છે ને, તો ધૂન સંભળાય તે અમુક અમુક ડોસ્યો, અમુક અમુક ડોહાવો રાગ બાગ આવડે નહીં, અને બીજા ત્રીજા અમુક લોકગીત ને ફિલ્મના રાગમાં ધૂન ગોઠવવાના ડાયા થાય. પછી હરખું સ્વામિનારાયણ બોલાય નહીં ને, આડું ઓળું ભરડીને પછી ધોઈને બોલે તો આપણને એમ થાય કે આની વાંહે કૂતરા પીડ્યા છે હું. એટલે મારી બે હાથ જોડીને એ વિનંતી છે કે ધૂન તમે ગમે તે રાગમાં બોલો એનો મારો કોઈ નિષેધ નથી, પણ એમાં બધા જ મંત્રો વ્યવસ્થિત ચોખ્ખા શુદ્ધ શાંતિદાયક બોલાવવા જોઈએ. જીલવા વાળાને પણ સુગમતાથી એમાં જીલાવવું જોઈએ, તો જ ધૂનમાં ભગવાન સાથે તન્મયતા થાય. માટે ગમે એવા રાગમાં કૂચરા ખડખાય એમ ધૂન બોલાવાતી છે ભલામણ નારાયણ નારાયણ. એટલે ભાઈ આ નો સારું લાગે, કાંઈક મધુરતા મીઠાશ ઢાલ એમાં આખા મંત્ર વ્યવસ્થિત બોલાય, આ રીતે ધૂન બોલે બધા તો વાતાવરણ એટલું બધું સરસ લાગે અને એમ લાગે કે ભગવાન અહીંયા વડતાલમાં ચારે કોઈ હરે છે, ફરે છે, હવને દર્શન દે છે, હવના મનોરથ પૂરા કરે છે, હવને શાંતિ આપે છે. માટે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ, વડતાલ મેનેજિંગ બોર્ડ દ્વારા આ જે ધૂન ચાલી રહી છે એમાં બાપુ સ્વામી, નવતમ સ્વામી વગેરે બધાએ ખૂબ રસ લીધો છે. વિદેશથી ધૂનના યજમાન કરી આવ્યા છે, બોલો. આવતા દિવસોમાં ધૂનનો મોટો ઉત્સવ થવાનો છે અને એમાંય પાછું તમારે બધાને આહા આમંત્રણ છે, નો આવો એ નો ચાલે. માટે વાલા ભક્તો, આપણો તો એક ધ્યેય છે કે ભગવાન રાજી થાય, અને ભગવાન રાજી સૌથી વધારે એમનું ભજન કરવાથી થાય છે એની આપણને બધાને ખબર છે. કેમ જે આપણે હમણે તમામ શાસ્ત્રનો સાર બોલી ગયા આઠ અક્ષરમાં, ધ્યેયો નારાયણ સદા, બોલો. જો આમ આપણે ધ્યાન ધરીએ તો થાય નહીં, પણ ભગવાનની ધૂન સાથે જો ધ્યાન ધરીએ તો હા સહેલાઈથી કલાક વયો જાય. ખરેખર એમ ભગવાનમાં વૃત્તિ રહે અને એવી રીતે જેમ જેમ ભગવાનમાં વૃત્તિ રહે ને એમ પાપના ભૂકા બોલે, સમજાણો. અને અહીં આવીને ભજન કરવું, માળા કરવી એ બહુ ઉત્તમ છે. આપણે ઘરે ભજન માળા કરીએ તો ઠીક છે મારા ભાઈ, સમજ્યા, બહુ મજા જેવું નહીં. ઘરે બધા ભજન કરે, નથી કરતા એવું નહીં, પણ ઘરે ભજન કરતા કરતા પાછું ઘરનું, ઢોરનું, ઢાંકરનું, છોકરાનું, બધાનું ધ્યાન રાખવું જોઈએ ને. એમાં ભજન કરતા કરતા પાછું બીજું થાય, અહીં તો એ કાંઈ નહીં. લ્યો પેલા ડોશીમાં છે ને, વાંસરીને ધારે માળા લઈને બેઠેલા, આંખે વીંછીને માળા ફેરવે, ઘરમાં તલ હૂકવેલા હો, અને બકરી બિચારી ભૂખી છે, આગલા દિવસનો ઉપવાસ છે, ખબર નહીં, પાણું બાણું મળેલું નહીં, ખડકી છે ખુલ્લી, આમ જોયું, તલ ભાળી ગઈ, મોઢમ પાણી માંડ્યું આવવા, આ હા હા તલ, પણ જોયું કોઈ છે નહીં ને, ત્યાં જોયું બીજા તો કોઈ નથી, એક ડોશી બેઠા છે વાસીને ધારે થાંભલીને ટેકો દઈને, શું થાય, પણ બકરીએ જોયું તો હાથમાં માળા હતી. બકરીને વિશ્વાસ બેઠો કે માળાવાળા હારા, હાથમાં માળા હોય ચિંતા નથી, લાકડી હોય તો ઉપાધિ. બકરીને એમથી ભૂખી શું બે જાવા માલ્યો, માથું માર્યું છે ખડકીને ઉઘડી ગઈ, બકરી અંદર ગઈ દબાતે પગલે, તલ માંડી ખાવા બિચારી, એ એક બે બુકડા ખાધા, મીઠા બહુ લાગ્યા, ખખડ ભભડ થયું એની બકરીને ખબર ન રહી, અને ડોશીમાંની આંખ ઉઘડી ગઈ. અરે તારી જાતની, આ તો મને બહુ મોટી ભક્તાણી માનીને પહેરી ગઈ, હાથમાં માળા એટલે આ બકરીએ કર્યા ચાળા, તારી જાતના ઘરને રાખવા પડશે તાળા, હવે શું કરવું. પછી તો માળા હેઠી મૂકી ડોશમાં તો બાથરૂમમાં ગયા, ધોકો લઈ આવ્યા અને બકરી પાસે ન આવ્યા, દરવાજા પાસે જઈને બાણું કર્યું બંધ, અને પછી બકરી પાસે આવ્યા, તારી જાતની, તું સમજે છું, અને બકરી આમ જોયું, માળાને બદલે ધોકો, હવે આને કોક રોકો, મરી ગયા આજ. પછી તો બકરીને માંડ્યા દેવા ડોશી, તો વાત કરોમાં બકરીને તો એવી મારી એવી મારી, બાપા તાજા તલ 32 ફૂટમાંથી ઓલકોર, બાપરે બાપ. બકરીને એમ થઈ ગયું, હાય રે હાય, પછી બારણું ખોલ્યું અને પછી ડોચી કે આવજો. અને બકરી બહાર આવી ને બહાર તે બીજી બકરીઓ બધી મળ્યો, હૂંઘવા માંડી. અર અર મોઈ તને આટલી બધી કોણે મારી, અર અર આ તો રૂમાટી ઉખાડીને કે પછી છોલી નાખી કહેશે. તે રોવા માંડી, મારી મારી તોડી નાખી કહેશે, આવ છોલી નાખી. જે ન્યાહ કરવા ગઈ હતી માળા ફેરવતા હતા ડોશી એટલે ગઈ હતી. આ માળા ફેરવે છે એટલે આપણને હેરાન નહીં કરે એમ ધોલો વિશ્વાસ રાખ્યો. પછી રોચી રોચી બોલી, સાંભળજો બધા ગમે ના જાજો, માળા વાળા ત્યાં ન જાતા. મારી નાખ્યા માળાની આબરુ બગાડ નાખી. આ ઘરે માળા ફેરવાઈ આવી હોય એમ કઉ છું, બકરા કોઈ દી ઘરમાં ન ઘરે એવી. માટે અહીં આવીને ધૂન ભજન એમાં મજા છે. અહીં શાંતિ. પેલો ભાઈ નતો ઘરે પૂજા કરતો, શાલિગ્રામ રાખતો. એનું ઘરનું ક્યાંક પાણી ભરવાઈ ગયેલું, ઘરમાં રોટલા કરીને મૂકેલા ને કૂતરું બિચારું ભૂખ્યું છે. આમ ડોકાણું કે ઓલો પૂજામ છે વાંધો ને છે, માળો કૂતરો રોહડામ ગયો, રોટલો મોઢામ લઈને બહાર નીકળો થઈ આને માનસી પૂરી થઈ છે. આમ જોયું આંખ ખોલી, અરે તારી જાતનો હેડ 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 મૂક, રોટલો મૂક, તારા બાપનો છે પણ ઓલો મૂકે. એ તો લઈને ઉપડ્યો તાને એવી રીંગ સડી કે છે ને શાલીગ્રામ લઈને માહે થયો. પણ કૂતરું તો ભાગ્યું, તેને છૂટો શાલીગ્રામ માર્યો ડેબામ. ત્રણ ગલોટિયા ખાઈ ગયું કૂતરું. બાપા મોઢામાંથી રોટલો નીકળી ગયો. પાછો દઈને રોટલો પાછો લઈને મૂક્યો. અમારા ઘરમાંથી કૂતરા લઈ જાય તો આબરું હું એમ. ને પછી શાલીગ્રામ મૂક્યા અને પછી મજા આવે એ વાત છે. અને પછી પગે બહુ લાગ્યો શાલીગ્રામને. અને પછી હું બોલ્યો ખબર, વાહ 15 વરાથા પૂજા કરું છું, આજ કાયમ લાગ્યા તમે. કે ભરના દીકરા આવો ઉપયોગ કર્યો શાલીગ્રામનો, બોલો કૂતરા મારવા. સમજાય તમને? તાર શું આ ઘરે ભક્તિ ભજન પૂજા ક્યારેક આવી થઈ જાય. દાદા હવારમાં જાગે પૂજા કરવા બે હતા, ટીનીઓ જાગે મુનિયો જાગે, દાદાને વ્યાજ વાલુદ બહુ હોય, બેટા બેટા અહીંયા ચાંદલો કરી દો પરસાદી. પણ પાદરો ન લેવાય, બાકી જ બધું તોય પાદરો બોલાવે હેતમાં. તે ખોળામાં બેહારે, હો મા દીકરો તિલક કરું તો દાદાને ઊનું લાગે હેઠે. અલ્લે હારું આ હું થયું ચંદન ઢોળાનું. અલા અલા આમ મારા દીકરે પૂજા બગડી, દીકરે બગાડી ત્યાં બગાડી. એ તો બચારો બાથરૂમ બાજુ જતો હતો તે બોલાવ્યો અહીંયા અહીંયા એમ કરી. સારો મનો પૂજા એમ ધ્યાન રાખે નહીં. એટલે આવું થાય. માટે વાલા ભક્તો આપણે ભાગશાળી છીએ. એ અહીં બેઠા બેઠા હરિગુણ ગાય છીએ, કોઈ સંસારનો ડખો નહીં, કોઈ ડિસ્ટર્બ નહીં, પરમ શાંતિ છે. માટે ભજન કરી લેવું, બેહોને મજા આવે એવું છે. ઠાકી જાઓ ઉભા ઉભા. હે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આદ, તુલસી સંગત સંત કી કટે ખોટી અપરાધ. વહી જાઓ વહી જાઓ. એ જગ્યા છે તે બેહો ને અહીં જગ્યા જ મળે એવું નથી. હા બધી જગ્યા મળે પણ અહીં મળવી બહુ કઠણ છે. આ સમયમાં પૂજ્ય નવતમ સ્વામીનો સંકલ્પ કે મારે વાસુદેવ માધ્યમની કથા કરાવવી. મને કે તમે વાસુદેવ માધ્યમની કથા કરી દો. હવે આપણે ના પડાય ચેરમેનને, જે કહો એ બીજું હું. અને બહુ મજા આવી વાસુદેવ માત્મેની કથામાં. જોકે પૂરી થઈ નથી, થાય એમય નથી. પણ ભાઈ જેટલું જમ્યા એટલું માખણ જમ્યા છે. હવે આ એ 15મો અધ્યાય હાલે છે, એ પૂરો કરીએ એટલે પૂર્ણાહુતિ થાય. બાકીની કથા હરી ઈચ્છા કોણ જાણે ક્યાં થાય. સ્તુતિઓ આપણે કરે છે દેવો, એ કથા ચાલે છે. સમુદ્રના કિનારે લક્ષ્મીનારાયણ ભગવાનના લગ્ન થયા છે ને બધા દેવો સ્તુતિ કરે છે. હવે દેવ પત્નીઓનો સ્તુતિ કરવાનો વારો આવ્યો છે. એ સરસ સ્તુતિ કરે છે. ભુવિ ધૃતા કૃતેર જન્મ મંગલમ ચરિતમ અદ્ભુતમ લોક પાવનમ ભવતિ નિર્ગુણમ સર્વમેવ તે ભવસી નિર્ગુણમ બ્રહ્મ યત પરમ. રથોદ્ધતા છે. ભુવિ ધૃતા કૃતેર જન્મ મંગલમ చరితం అద్భుతం లోక పావనం. એવું કહે છે કે ધરતી ઉપર જન્મ લેનારા હે ભગવાન, તમારો જન્મ મંગલ છે. તમે જન્મો એટલે ધરતી ઉપર મંગલ મંગલ થઈ જાય. જેના જન્મથી મંગલ મંગલ થઈ જાય એનો જન્મ મંગલ કહેવાય. વળી તમે ધરતી ઉપર જન્મીને લોક પાવનમ અદ્ભુતમ ચરિત્રમ, લોકને પાવન કરનારા અદ્ભુત ચરિત્ર કરો છો. એ તમારો જન્મ મંગલ, ચરિત્રો મંગલ. મંગલ એટલું નહીં તો ભવતી નિર્ગુણમ સર્વમેવ તે. તમારો જન્મ ચરિત્ર ક્રિયા બધું જ નિર્ગુણમ ભવતી, નિર્ગુણ હોય છે. આખી વાત જુદી છે. એમાં ગુણ હોય જ નહીં. નિર્ગુણ એટલે કે નિર્બંધક. જીવનો મોક્ષ કરે એવા જ ભગવાનના તમામ ચરિત્રો ક્રિયાઓ હોય છે. કારણ ભવસિ નિર્ગુણમ બ્રહ્મ યત પરમ. કેમ જે હે પરમાત્મા, તમે નિર્ગુણ બ્રહ્મ છો, તમારામાં કોઈ કાળે માયા છે જ નહીં, કોઈ કાળે નહીં. તમે ધામમાં બેઠા હો તો તમારામાં માયા નથી. તમે બધામાં અન્વય થયા હો તો પણ તમારામાં માયા નથી. તમે મનુષ્યાકૃતિ ધરીને ધરતી ઉપર આવ્યા હો તો પણ તમારામાં માયા મનાય નહીં. 24 તત્વ અંગીકાર કર્યા હોય તો પણ તે 24 તત્વને માયા મનાય નહીં. માયિક તમારી મૂર્તિ મનાય નહીં. જે માયા માને એ મૂરખ ગણાય, એને કશું જ્ઞાન નથી. કેમ જે તમે જેને ગ્રહણ કરો છો તે બધું જ દિવ્ય બની જાય છે, નિર્ગુણ બની જાય છે. માટે તમે નિર્ગુણ બ્રહ્મ છો, સર્વથી પર છો. અને હવે પછીના શ્લોકમાં દેવીઓ એમ કે છે, તવ સમાશ્રયાતામ સાજના અપિચ રાજસા સાત્વિકાશ્ચયે નનુ ભવંતિ તે નિર્ગુણાસ્તતો વયમ ઉપાસ્મહે ત્વામ હિ નિર્ગુણમ. દેવપત્નીઓ કે છે કે તમારો જે આશ્રય કરે એ તામસી હોય, રાજસી હોય કે સાત્વિકી હોય, એનો તામસ ગુણ જાય, રાજસ ગુણ જાય, સત્વ ગુણ જાય, તર શું થાય? તો કે નિર્ગુણ આહા ભવંતી નનુ, ખરેખર ખરેખર નિર્ગુણ થઈ જાય છે. અને એટલા જ માટે નિર્ગુણ એવા તમને અમે ઉપાસ્ય છીએ. કેટલી સરસ વાત કરે છે. ગમે એવા હોય ભગવાનનો આશરો કરે એ નિર્ગુણ થઈ જાય છે. મહારાજે વટનાવતમાનો કીધું, ઘણા ઉઘાડા ફરતા હોય અને માણા નિર્ગુણ કહે. મહારાજ કે ગધેડાએ ઉઘાડા ફરે તે હું નિર્ગુણ માનવાના? અરે ભગવાનનો જેને આશરો છે, જેને ભગવાનનો સંબંધ છે, એ ત્યાગી હોય કે ગૃહી હોય, સર્વે નિર્ગુણ માર્ગ વાળા છે અને સર્વે પરમાત્માના ધામને પામવાના છે. કારણ ભગવાનનો આશરો ભગવાનના છે ને, ભગવાનનો સંબંધ થયો. આપણે ભગવાનના થયા એટલે ભગવાનનો સંબંધ થયો કહેવાય. ખ્યાલ આવ્યો તમને? જો ને, આ હગા કેવી રીતે થાય? આ એના વેવાય થાય એટલે એના હગા થયા, એટલે સંબંધ થયો, એટલે એના થયા. એમ આપણે ભગવાનના દાસ થયા એટલે ભગવાન આપણા સ્વામી થયા, સંબંધ થયો એટલે આપણે એના થયા, એના થયા એટલે નિર્ગુણ થયા. વાત આમ છે. તમે કહેશો નિર્ગુણ થયા એટલે શું થઈ ગયું? આનું આ શરીર આમ ને આમ બધું હોય ને હું આમાં નિર્ગુણ થઈ ગયું? દિવ્ય તેજોમય તો કાંઈ દેખાતું નથી. બાપા દિવ્ય તેજોમય ના દેખાય. નિર્ગુણ થયાનો અર્થ એ થાય કે નિર્બંધક થયા, બંધન છૂટ્યા. હવે આપણને આપણા દેહ આપણા હગા એ કોઈ બંધન કરે નહીં. આપણું ધન આ બધું નિર્બંધન થઈ ગયું ભગવાનનો આશ્રય કર્યો એટલે. નો મહારાજે વતનાવતમાં કીધું કે ભગવાનના ભક્તને માયા સુખદાયી છે કે દુઃખદાયી છે, કે કેવળ દુઃખદાયી છે કે થોડીક સુખદાયી કઈ ખરી? મુક્તાનંદ સ્વામી કે માયામાં શું સુખ હોય, એ તો દુઃખદાયી છે. મહારાજ કે એવું ન કહેવાય. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, એમ ભાગવતમાં કહ્યું છે કે સત્વગુણ છે એ બ્રહ્મનો દર્શન કરાવનારો છે. માટે છે ને સત્વગુણની સંપત્તિ જે જ્ઞાન વૈરાગ્યાદી કે તો ભગવાન પમાડે. માટે એવી ભગવાન પમાડે એવી માયા તેને તમે દુઃખદાયી કેમ કહો છો? મુક્તાનંદ સ્વામી કે એ કાંઈ નહીં ખબર પડે. તમે માયાને સુખદાયી કહેવા બેઠા, પણ જો માયા સુખદાયી જ હોય મહારાજ તો પછી કહે છે આમ આમ ધ્યાન ભજન કરી ત્યારે સંકલ્પ વિકલ્પ રૂપે માયા દુઃખ દે છે, એનું શું કારણ? એ માયા વિના કોઈ બીજું દેતું નથી ને કે બીજું દેતું છે? મહારાજ કે ભાઈ સાંભળો, ભગવાનનો જે ભક્ત થાય આશ્રિત થાય એને માયા સુખદાયી છે, એને તો માયા સુખદાયી છે. સાંભળજો તો, આ સંકલ્પ વિકલ્પ ધ્યાનમાં થાય છે ને દુઃખ દે છે, એ કેમ દુઃખ દે છે? મહારાજ કે તો એને ભગવાનનો પૂરેપૂરો આશરો નથી, માટે માયા દુઃખ દે છે. યમપુરીમાં કોઈ જીવ જાય, એને જો એ પાવન ને પુણ્યવાળો હોય ને તો યમરાજાનું સ્વરૂપ છે ને વિષ્ણુના જેવું દેખાય, અને પાપી હોય તો બહુ ભયંકર રૂપ દેખાય. મહારાજ કે એમ જેને ભગવાનનો દ્રઢ આશરો હોય ને એને માયા સુખદાયી દેખાય ને સુખદાયી થાય, અને આશ્રમ પોલ હોય ને ઢીલો હોય એને માયા દુઃખદાયી થાય, જેમ યમરાજા પાપીને દુઃખદાયી એવું. પછી એક બીજો દાખલો દીધો કે જેમ નવો નવો કે ઢીલો પોચો નિષ્ઠામાં કાચો સત્સંગી હોય એને કુસંગી ડગાવીને લાલચ રાખે, પણ ખરેખરો દઢ હરિભગત હોય, શિરને સાટે સત્સંગ હોય, એને ડોય ડગાવીને લાલચ તો ન રાખે, પણ એની પાસે આવીને કોઈ વાંકુંય ન બોલે. બોલો, ઉલટાનો વખાણ કરવા માંડે, ધન છે હો તમારા નિયમ ધર્મ ભક્તિ બધું બહુ સારું, આવું છે. એમ જેને ભગવાનનો દ્રઢ આશરો છે એ બધા નિર્ગુણ છે, એને માયા કોઈ દી દુઃખ દેતી જ નથી, એને અડતી જ નથી, ઉલટાની એના ભક્તિને જ્ઞાનને વૈરાગ્યને પુષ્ટ કરે છે. ભગવાન ભજવામાં ભગવાનને પામવામાં માયા પોતે ડાય થઈને મદદ માંડે કરવા, જ્યારે આપણે ભગવાનનો દ્રઢ આશરો કરીએ ત્યારે. અને જો આશ્રમ કાંઈક જરાક આગું પાછું ઢીલું પોચું હોય તો માયા આપણને પીડે પીડે પીડે, એમાં કાંઈક એને કાંઈ ના નથી ઠાકોરજીની. આશ્રમ ઢીલા હોય ને પીડવાની છૂટ છે, સમજ્યા? અને આજ્ઞા લોપે એને ધબધબાવાની છૂટ છે. એમાં આ ભૂલ થાય, નિષ્ઠામાં ભૂલ થાય, અને આજ્ઞામાં ભૂલ થાય, ઉપાસનામાં આજ્ઞામાં ભૂલ થાય, એટલે માયા મારી મારીને ધોકાવી જ નાખે, આબરૂ વિનાના કરી નાખે, ઠેકાણે પાડી દે ને. અને આજ્ઞા ઉપાસના જો હજડબમ હોય તો કામ કરો તો લોભ ને કાળ કર્મ માયાની શું તાકાત છે કે ભગવાનના ભગતને અડે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે છે ને, રાજાના કુંવરને ઢેફું મરાય નહીં, રાજાના કુંવરને ઢેફું ન મરાય. એમ જેને ભગવાનનો આશરો છે એ ભગવાનનો ભગત થયો, કાળ કર્મ ને માયાથી પરમેશ્વરના ભગતને અડાય નહીં. અને આપણને કાંઈ સુખ દુઃખ આવે એ તો ભગવાન શ્રીહરિની આજ્ઞા લોપવાથી દુઃખ આવે છે, અને આજ્ઞા પાળવા જ સુખ આવે છે. આપણે તો આટલું જ છે, માટે દુઃખી થવું એને આજ્ઞા લોપવી, અને સુખી થવું એને પાળવી, હાવ સીધો હિસાબ. કોને ને સમજાતું આમાં, મને કયો જોઈ? આથી ચોખું ટૂંકું સીધું સડાક, બીજું કેટલું કેવું. અને ભગવાનના ભક્તને કાંઈ સુખ દુઃખ આવે તો એનું કારણ કોઈ કાળ કર્મ ને માયા ને કહે તો એને સમજણ પડતી નથી, બોલાય જ નહીં. આપણે તો એટલું જ બોલાય ભગવાનની ઈચ્છા. ભગવાન આપણે ક્યારેક કસોટી કરતા હોય, કઈ બધી વખતે એવું નથી કે આપણે કઈ આજ્ઞા લોપી છે એટલે દુઃખ આવ્યું. ક્યારેક ભગવાન આપણી કસોટી કરવા દુઃખ આપે છે, એમ આપણે આજ્ઞા લોપી ન હોય, ભૂલ કરી ન હોય, તોય પણ ભગવાન આપણને જરા જોવે કે આ શું કરે, જોઈ જોવો જોઈએ. નથી આવતું વર્તનાવતમાં પડદામ રહીને ભગવાન જોવે છે, એવું પણ હોય છે. માટે વાલા ભક્તો, ભગવાનના સંબંધને આપણે પાયમાં એટલે નિર્ગુણ થઈ ગયા, ભગવાનના ભક્ત નિર્ગુણ છે. આ વાત શિક્ષાપત્રીમાં લખી છે, હે, કે ભગવાનના ભક્તની ક્રિયા બધી નિર્ગુણ છે. તાર ભગત તો નિર્ગુણ જ હોય ને, તો ભગવાન નિર્ગુણ હોય એમાં તો કેવું જ હું. યસ્મિન વૈરાનુબંધેન રૂઢેન વિબુધેતરાહા તૈર્ગુણ્યમ દુષ્તજમ હિતવા સદ્યો યાતાસ્તદાત્મતામ. અરે કે છે કે ભગવાન શ્રી હરિની સાથે જેણે વેર બાંધ્યું, દ્રઢ વેર, એવા દેવતા સિવાયના રાક્ષસો પણ એ રીતે ભગવાનના સંબંધને પામ્યા તો ન ત્યજી શકાય એવા ત્રણ ગુણને તજી નિર્ગુણ થઈ ભગવાનની સાથે એકાત્મતાને પામ્યા, અસુરોય પામ્યા. સંબંધ કર્યો ને એટલે જો, પ્રેમથી જ સંબંધ થાય એવું કાંઈ નથી હો, વેરથી સંબંધ થાય. બસ નક્કી કરવું જોઈએ કે આ મારો, એમ મારો માનો એટલે સંબંધ કહેવાય, મારો મિત્ર એટલે સંબંધ, મારો દુશ્મન એટલે સંબંધ. કારણ કે મારો ને, કંસે શ્રીકૃષ્ણને મારો દુશ્મન છે એમ સંબંધ બાંધ્યો. આ મારો નથી કહેતા, આ મારો હાળો છે ને, આ મારા વેવાય છે ને, આ મારો ભાઈ છે, એમ કંસે નક્કી કર્યું કે આ વિષ્ણુ મારો દુશ્મન છે. જો હક પણ કર્યું ને, તરી ગયા. બોલો, વેરથી સંબંધ કર્યો તોય તરી ગયા. તો આપણે બધાએ તો પ્રેમથી સંબંધ કર્યો છે, કેમ નહીં તરીએ? બોલો શું કામ આપણો ઉદ્ધાર નહીં થાય? માટે ભગવાન સ્વામિનારાયણનો દઢ આશરો રાખવો, બેડો પાર. હવે ઋષિ પત્નીઓ સ્તુતિ કરે છે પ્રહર્ષિણીમાં. આર્તાનામ મુરુરુજીને સ્ત્રીધા ચતાપે સર્વાપત પ્રશમન મેકમેવ વિષ્ણો હો પાદાબ્જમ તવ ભવતી તદ્વયમ વૈ પ્રાપ્તાસ્મ શરણમનંત દેવ દેવ. ઋષિ પુત્નીઓ કહે છે કે હે ભગવાન, તમારી તો શી વાત કરવી. કે છે આર્તા નામ ઉરુરુજીને સ્ત્રીધા ચતાપે સર્વાપત પ્રસન્નમ એકમ એવ વિષ્ણો હો. હે ભગવાન, એક તો તમે જે માણસો જગતના ત્રણ તાપને લઈને અથવા તો બહુ પ્રકારના પાપને લઈને તપી ગયા છે, દુખી દુખી થઈ ગયા છે, અરે એવા પાપીજનોને સંપૂર્ણ શાંતિ આપનારા જો કોઈ હોય તો એ ભગવાન તમારા ચરણારવિંદ છે. તમારા ચરણારવિંદ બધા પાપ બાળનારા, બધા તાપ ટાળનારા અને સર્વ આપત્તિઓનું પ્રશમન કરાવનારા છે. એવા તમે એક જ છો. એવા હે અનંત, હે દેવદેવ ભગવાન, અમે તમારા શરણને પામ્યા છીએ, તમારે આશરે આવ્યા છીએ. એમ અદ્ભુત સ્તુતિ ઋષિ પત્નીઓએ કરી. અને હવે છેલ્લા બે સ્તુતિના શ્લોક છે, પૃથ્વી દેવીના અને સરસ્વતી દેવીના. એ બંને ભગવાનની મૂર્તિનું બહુ સરસ વર્ણન કરે છે. પૃથ્વી દેવી એવું કહે છે, પૂર્ણ શારદ સુધા કરાનનમ શારદાબ્જ દલ દીર્ઘ લોચનમ શ્રી વિયોગ વહુ આર્ધિ મોચનમ વાસુદેવ મહમેક માશ્રયે શ્રી વિયોગ બહુ ધારતી મોચનમ વાસુદેવ મહમેક માશ્રયે. હે ભગવાન, પૂર્ણ શરદ ઋતુના સુંદર કમળ જેવું જેમનું મુખ છે, ચંદ્રમા જેવું સુંદર મુખ છે, અને વળી કહે છે શરદ ઋતુના કમળના પાંદડા જેવી લાંબી સુંદર લાલ જેમની આંખો છે, વળી કહે છે કે લક્ષ્મીના વિયોગને કારણે બહુ બહુ પીડા પામેલા દેવોની તમામ પીડાઓને તમે છોડાવનારા છો, એવા હે ભગવાન વાસુદેવ, અમે એક તમને જ આશ્રયે છીએ. કહેતા તમારો જ એક આશરો રાખીએ છીએ, બીજા કોઈનો નહીં. આવી અદ્ભુત વાત પૃથ્વી દેવીએ કરી. ભગવાન શ્રીહરિના સુખનું, મૂર્તિનું સુંદર અદ્ભુત વર્ણન કર્યું. અને ભક્તને ભગવાન તમામ દુઃખથી છોડાવે છે એ વાતે આમાં કહી દીધી. હવે સ્તુતિનો આ છેલ્લો શ્લોક છે, નયને મમાપ્યુત તવાતિ સુંદરે. સરસ્વતી દેવી બોલે છે, મુખ શીત રોચિષી ચકાર તામ ગતે નહિ ગચ્છતોન્યત ઇતિ અમેવ મે હૃદિ મૂર્તિ રસ્તુ સતતમ નહિ તરા. સરસ્વતી માતા એમ કે છે કે હે અતિ સુંદર ભગવાન, અતિ સુંદર તમારા મુખાર વિંદમાં મારા બંને નેત્રો ચકોરતામ ગતે, ચકોરપણું પામી ગયા છે. તમારા મુખરૂપી ચંદ્રમામાં મારા બંને નેત્રો સ્થિર થઈ ગયા છે, આઘા પાછા થતા નથી. નહીં ગચ્છત અન્યત, બીજે જાતા નથી. આપણે પણ આજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ સાચા હીરાનો કરોડો રૂપિયાનો મુંગટ અજમેરા પરિવારનો પહેરીને બેઠા છે, કે આપણે આંખ્યું આઘી પાછી જાતી નથી, પણ આપણને તો આખા ધકાવીને માણા બહાર કાઢી નાખે. આપણે બહાર નીકળી જાય તો આપણી વૃત્તિ મહારાજમાં રહી જાય. આવી આ વાત છે. વળી બહુ સરસ કરી, એવા જે તમે હે ભગવાન, એવી જે તમારી આ મૂર્તિ, તે સતત મારા હૃદયમાં રહો. સતતમ મે રુધિ અસ્તુ, આ તમારી મૂર્તિ સતત મારા હૃદયમાં રહ્યો. ખરેખર આપણે હરિકૃષ્ણ મહારાજને કહીએ કે હે હરિકૃષ્ણ મહારાજ, આ તમારું સ્વરૂપ, આ મુંગટ પહેરેલું દિવ્ય અલૌકિક સ્વરૂપ સતત મારા હૃદયમાં રહો, અને નહીં ઇતરા, બીજું કાંઈ મારા હૃદયમાં ન રહેશો. ધન સ્ત્રી છોકરા સ્ત્રી કાંઈ કશું જ નહીં, એક તમે જ મારા હૃદયમાં સર્વતયા બિરાજમાન થાવ, એમ સરસ્વતી માતાએ સ્તુતિ કરી. આ સ્તુતિ બધા શ્લોકોનો સાર છે. ધ્યેયો નારાયણ સદા, બસ તમારું સ્વરૂપ અખંડ મારામાં રહો. આવી આવી સરસ મજાની સ્તુતિઓ થઈ છે, અદ્ભુત સ્તુતિઓ છે. કુલ 26 દેવતા દેવીઓએ સ્તુતિ કરી, 26, અને મને બહુ પ્રિય હતી એટલે મેં આ એક એક શ્લોક ગાઈને સ્તુતિનો રસ લીધો છે. અને શ્લોકના છંદ પણ બોલ્યો, કેમ જે કોઈ સંતોને છંદ જાણવા હોય તો આમાંથી એને ખ્યાલ આવે કે આ છંદ છે ને આમ ગવાય. ઇતિ સ્તુતો અખિલ અખિલેર દેવૈહી સોભિનંદ્ય દૃશેવતાન પ્રાહ શ્રિયમ શુભે પશ્ય દેવાદિન ત્વમ ઇમાનિતિ. હવે આટલી બધી દેવોએ સ્તુતિ કરી ત્યારે ભગવાને સિંહાસનમાં બેઠા બેઠા દ્રષ્ટિ માત્રથી જ એમની સ્તુતિને અભિનંદન પાઠવા, આમ સહેજ કર્યું. અને પછી તો કે પછી લક્ષ્મીજીની હામું જોઈ મને ભગવાન એટલું બોલ્યા, શુભે એમ બોલ્યા. શુભે લક્ષ્મીને કહે છે, શુભ એવું સંબોધન વાપર્યું, શુભે ઇમામ દેવાદિન પશ્ય, એટલે કે આ દેવતાઓ વગેરેને જરાક જુઓ. રસ લેવા જેવી કથા છે. ભગવાન કહે છે કે જરાક આ દેવતાઓની હામું જુઓ. હવે જોજો, તત સમીક્ષિતા હા પ્રીત્યા તયા મધુરિયા દૃશા, એટલે લક્ષ્મીજીએ પ્રેમથી મધુર દૃષ્ટિથી એ દેવતા આદિકની સામે જરાક જોયું, અને જરાક જોયું એટલામાં તો ત્રિલોકી વાસીનઃ સર્વે રુદ્ધાસન, ત્રણ લોકમાં રહેનારા બધા સમૃદ્ધ થઈ ગયા, બધા રૂપિયાવાળા થઈ ગયા, બંગલાવાળા ગાડીઓ વાળા સુખી સુખી બોલ બાલા થઈ ગઈ, યથાપુરા જેવા પહેલા સુખી હતા ને દુર્વાસાના શાપ પહેલા એવા બધા સુખી થઈ ગયા. કેટલી વારમાં થઈ ગયા? આમ લક્ષ્મી આમ જરાક બોલો ને, જરાક જોયું. પણ એટલી તમને ખબર પડી, નારાયણે કહ્યું ત્યારે એટલું ધ્યાન રાખજો, નરા નર્યા લક્ષ્મી વાય નો પડતા. પશ્ય શુભે ઇમામ દેવાદિન એમ કીધું, આ દેવતાઓની હામું જરાક જોવો. અને નારાયણ એમ કે ને, લક્ષ્મીજી જરાક આની હામું જોવો એટલે સમજી લેવાનું બોલ બાલા. પણ આપણે ન કરવું લક્ષ્મી લક્ષ્મી કર્યા કરીએ, નારાયણનું ધ્યાન જ ન ધરીએ તો નારાયણ કાંઈ કોઈ દી કે નહીં લક્ષ્મીને કે જરાક હામું જોવો, અને લક્ષ્મી પોતાની મેળે હામું જોજો કરે એમાં આપણું કાંઈ વળે. ઓલી તમે વાત સાંભળી છે, પેલો કઠિયારો હતો ને બહુ ગરીબ હતો ને લાકડા વેચીને ખાતો હતો ને તડકામાં લાકડા કાપવા જતો હતો ને મેલો ને પરસેવો ગંધાઈને થાકીને ઠૂસ થઈ જતો હતો. પણ એક વાત એવી છે કે એ લાકડાનો ભારો લઈને આવે ને ત્યારે એક વચમાં લક્ષ્મીનારાયણનું મંદિર આવતું હતું, તે ત્યાં થોડોક સાંયો હતો એટલે ભારો હેઠો નાખીને થોડીક વિશ્રાંતિ લઈને ભારો હેઠો નાખે ને તેમ બોલે આશ. હવે એનો હાઈકારો અંદર લક્ષ્મીનારાયણ બેઠેલા ને એને સંભળાય, નારાયણ તો બહુ કાંઈ ધ્યાન દે નહીં, થોડી વાતમાં રાજી નહીં થોડી વાતમાં કુરાજી નહીં, કારણ કે ભગવાન મોટા બહુ ને. પણ લક્ષ્મીજી એનો આયકારો સાંભળીને એમ દુઃખી થઈ જાય, કરે રે આ બિચારો અમારે આંગણે આવીને અમારે ડેરે રોજ આય કરે, સમજાણું. તે એક દી લક્ષ્મીજીએ કીધું, તમને નથી સંભળાતું? ભગવાન કે બધું સંભળાયશ, તે કાંઈ કરવું ન જોઈએ તો કર્યા જેવું નથી, એવું ન હાલે, તમે તો દયાળુ છો, આનું કંઈક સારું કરો. ભગવાન કે પણ કર્મ ભોગવવાની જે વ્યવસ્થા છે એમાં તમે ડિસ્ટર્બ ન કરો, કે એટલે આવી વાત કરી ભગવાને. એ કે જેણે જેવા કર્મ કર્યા હોય એવા એને ફળ ભોગવવા જ પડે, અને તમે વચમાં દયા કરીને બધું મારું બગાડી નાખો, આખી કર્મ ફળ પ્રદાતા વ્યવસ્થા તમે બધી બગાડી નાખો એનો હાલે. અને ખરેખરો કોકની ઉપર દયા કરીને એનું હારું કરવું એ ભગવાનની કર્મફળ પ્રદાતા વ્યવસ્થા છે ને, એને બગાડવાનું ડાપણ કહેવાય, એને આપણે દયા કહીએ છીએ, સોરી. પણ વાત તો સાચી જ છે, કોઈ પણ માણસ દુઃખી થાય છે એના હરખા કારણો જોવો ને તો ભગવાનની ભૂલ થઈ જ ન હોય, આપણે ડાયા થઈને એને સુખી કરવા જઈએ ભૂલ આપણી જ હોય, તેમ છતાંય દયા રાખવી જોઈએ ભગવાનની માત્ર આજ્ઞાથી. દિનેશુ વત્સલઃ શિક્ષાપત્રીમાં લખ્યું છે. એ આજ્ઞાન હંભારીને જો આપણે કામ કરીએ તો વાંધો નથી, પણ અહમ લઈને કરીએ કે હું દયાળુનો દીકરો છું ને, હું ગરીબ વત્સલ છું ને, હું લોકોને સુખી કરી દઉં, હું દાન દઈ દઉં ને, મકાનો બાંધી દઉં ને, એ બધું અહમ કહેવાય. કોડા લક્ષ્મીથી કાંઈ ન થાય તો તું કયા ખેતરનો મૂળો સુખી કરવા વાળો? હાલી નીકળી માને, હવે તારી પાસે છે એ કોકના આશીર્વાદથી છે, જો હમણાં દ્રષ્ટિ ફરે તો એ વ્યું જાય, તને ખીચડી દેવા કોક આવે તારે તારું પેટ ભરાય, પણ આ જરાક સુખી થાય ને એને આવું બધું બહુ હોય, લાંબા નાકને દાન દેવા નીકળી પડે. એ વાત સાંભળી છે અમારા સંહિતા પાઠના વક્તા કે તો કેવું, લાંબા નાકને દાન દેવાની. એક બહુ મોટા શેઠ હતા, હવે આમ તો પહેલા હાવ ગરીબ હતા, પછી સુખી થયા એની પહેલા વાત કહું, પછી આ લક્ષ્મીજીની વાત પછી કહું. હવે એ આવો જ પ્રસંગ છે, એ કઠિયારો જ હતો, બહુ ગરીબ હતો, અને એ પોતે લાકડા વેચીને ખાતો, અને એ જે ડેરે ભારો નાખતો ને એ શંકર પાર્વતીનું ડેરું હતું અને આ લક્ષ્મીનારાયણનું હતું. આ ભારતમાં બધી જગ્યાએ ડેરા છે હારાશ, આપણું કામ થઈ જાય કોક દાડો. હે શંકર પાર્વતીના ડેરે ભારો નાખીને આજ કરે છે. પાર્વતીએ ભોળાનાથને કીધું કે કાંઈ તમને દયા નથી આવતી? ભોળાનાથ કે ભાઈ આ દયા કર્યા જેવો નહીં. કેમ? તો કે એના પ્રારબ્ધમાં કાંઈ છે નહીં, તમે માથાકૂટનો કરો. પણ પાર્વતીને તો બહુ દયા આવી ગઈ, એ તો કહેશે છે ને હું તો એને સુખી કરી દઈશ. તે પાર્વતીએ જે તો બહુ આગ્રહ કર્યો ભોળાનાથને કે દયા કરો જ, અને ભોળાનાથ તો ભોળા, પાર્વતીએ બહુ કીધું હતા કે હારું, પણ કે આને આપ્યા જેવું નથી, પણ તમે બહુ આગ્રહ કરો છો તો હાલો ભોળાનાથે આશીર્વાદ આપ્યા અને એ કઠિયારો સુખી થયો, વેપાર ધંધા ધમધોકાર હાલે, અને આખા ગામનો નગર શેઠ થઈ ગયો, બધા એની પાસે આવે કરઘરે 5 રૂપિયા જોતા હોય તો, અને પછી તો ગામમાં સુખી થયો. એટલે ભાઈ મોટી હવેલી બાંધી, હા, અને ત્રીજે માળે બહેન લાંબી નળીવાળો હોકો રાખે, ન્યા નહીં રહ્યો શું હે, રૂપિયા બહુ થયા. અને પછી એના મનમાં એમ થયું ગામ આખું મને નગર શેઠ કે, બધાય મને કરઘરે બધા મારી સ્તુતિ કરે, અને એ પ્રમાણે પછી મારે રહેવું પડે, એટલે એ પ્રમાણે મારે થોડુંક દાતાપણું પણ કરવું પડે. લોકો બધી રીતે મારા વખાણ કરે તો થોડાક એવાય મારા વખાણ થવા જોઈએ કે ભાઈ કેટલા ઉદાર કેટલા દાતાર, માટે મારે દાન દેવું જોઈએ, મારે સદાવ્રત ખોલવું જોઈએ, ગરીબને બધાને જમાડવા જોઈએ, એમ કરીને સદાવ્રત ખોલ્યું. પણ જમનારા જે હોય ને એમાં કોઈ ભાવ નહોતો, એને તો એનામ ભાવ હતો, એના લાંબા નાકને માન હતું. માનમાનમાનમાં સદાવત ખોલ્યું અને બધા બાવાને ગરીબને યાત્રાળુને આવે એને લોટ ને એવું આપે. પછી શંકરે પાર્વતીજીને કીધું આપણે ઓલ્યાને જોવા જવું કે જાય. શંકર પાર્વતી બાવા બાવીણનો વેશ લઈને આવ્યા અને સદાવ્રત દેવાતું હતું ત્યાં આવ્યા. શેઠ તો ઉપલે માળે બેઠા બેઠા હોકો પીતા, હેઠે એના માણસો સદાવ્રત દેતા. હવે જ્યાં આવીને ઉભા રહ્યા અને ઓલો લોટ માંડ્યો દેવા, જેમ બુદ્ધેજમાં મહારાજે કહ્યું કે ભાઈ અમને જુવારની લોટ આપો, સમજે એવો ને એવો દાખલો અહીં બીજો, આ લોટ માંડ્યો દેવા. એટલે શંકર કહે છે કે ભાઈ લોટ નહીં, કંઈક પાકું હોય તો આપો, આ લોટ અમારે ક્યાં નાખવો? તો કે જો અહીં તો આ મળે છે, લેવો હોય તો લ્યો. શંકરને પાર્વતી બે કરગરવા માંડ્યા, અરે દયા કરો, આમ નિર્દય ન થાવ, અમે સાધુ સંતો છીએ, અમને કંઈક થોડુંક આપી દો તો પેટનો ખાડો ભરીને હરિગુણ ગાઈ સોરે બેહીન. તો કે ખોટું ડબડબ નહીં કરવાનું, અમારા શેઠની આજ્ઞા હોય એમ થાય, તમારે જેવા બધા બહુ અહીંયા આવે છે, એક આ માગે ને એક આ માગે, અમે હું નવરાજ છે. ત્યારે ભોળાનાથને પાર્વતી વળી હાથ જોડીને કરગરે છે, અરે ભાઈ તમે તો ચા કરતા કેટલી ગરમ છો, આટલા બધા ગરમ ન થાવ, શેઠજીને વાત કરો, શેઠજી ના ન પાડે અમને, સમજ્યા? એટલે ન કરે આમ જરાક હેઠેથી બહાર આવીને આમ ઉપર અગાશી આમ જઈને કે શેઠ આ બે બાવો બાવી આવ્યા છે ને લોટ લેતા નથી ને એમ કે છે કે અમને કઈક રોટલી શાક તૈયાર આપો તો આપણે ક્યાંથી આપવું? શેઠ આમ હામું જોયો શંકર પાર્વતી અને કે એમ જે હોય એ મન ધાર્યું આવીને માગ્યા કરે તો શું આપણે નવરાજ છીએ? આ તો ચા જ ગરમ નીકળી. ઓ શેઠ કે છે કે સાંભળો, એ જે દેવાય છે લેવું એટલે લો કે વેતા થવ. એટલે ભોળાનાથે પાર્વતીને કીધું લે જો તું બહુ દયા કરીને આને રૂપિયાવાળો કરાવ્યો ને મારી પાસે, હું તને કહેતો હતો કે આમાં નથી કાંઈ લેવા જેવું, આને નથી દેવા જેવું, આ મો કુપાત્ર ગુડાણો છે, કે લે જો લે. એટલે પાર્વતીએ હાથ જોડેલા શેઠને, દયા આવી પાર્વતીને કે હવે ભોળાનાથની આંખ ફરી. એટલે પાર્વતી કે શેઠ દયા કરો, કાંઈક જે હોય થોડું ઘણું અમને આપી દો. તો કે ન આલે બાવન,
હાલી નીકળ્યા છો તે માગી ખાવા, કાંઈ કામ ધંધો કરવો નહીં, આ કેટલી મહેનતે અમને મળ્યું છે ખબર છે, તમે જે કોઈ ન મળે જે દેતા હોય લઈ લેવું જોઈએ. એટલે પાર્વતીના મનમાં એમ થયું ગારા રારા, પછી ભોળા હામના થામું જોયું, તમે કહો છો એવું જ છે, તો તે એવું જ હતું, તો તમે બહુ આગ્રહ કર્યો. અને પછી શેઠ બોલ્યો ને એ બહુ ખતરનાક બોલ્યો, વળી પાર્વતીને એમ થયું કે એકવાર ટ્રાય કરીએ, વળી હાથ જોડ્યા કે શેઠ આમ ન કરો, દયા કરો, આ સાધુ સંતોની કોકની પ્રાર્થનાથી તમે સુખી થયા. અને શેઠનો બાટલો ફાટ્યો, કોની પ્રાર્થનાથી હું સુખી થયો, કોના આશીર્વાદથી, એવી બધી વાતો ન કરવી, માગી ખાવા હારું, રાત દી મહેનત કરી છે, તૈયાર બંગલા થયા, વાત કરો છો તે. અરે ભાઈ તમે દયાળુ થઈ ઉદાર થઈને આ સદાવ્રત અમારા જેવા માટે ખોલ્યું જ છે, ગરીબ માટે, અને દયા કરીને અમારા માટે ખોલ્યું જ છે, કાંઈક અમારું સાંભળો ને. તો કે સાંભળો, તમારા ડાસા જોઈને મેં કાંઈ સદાવ્રત ખોલ્યું નથી ને, હું કાંઈ દાન દેતો નથી, હું તો મારા લાંબા નાકને દાન દઉં છું એમ કીધું, આ તો મારી આબરૂ ખાતર ક્રેડિટ મેળવવા આ બધું કરું છું, તમારા ઉપર દયા આવી ગઈ છે એટલે નથી કાંઈ મેં ખોલ્યું, આમ કહી દીધું. બોલો, પછી ભોળાનાથ કે બોલો દેવી ઊભું રહેવું છે કે જાવું? તો કે હવે અહીં ઊભા રહી બીજા, હાલો હાલો કે ભોળાનાથ ને પાર્વતી બે હાલતા થઈ ગયા. અને પછી ઘણા વર્ષો વ્યાઈ ગયા. પછી એક દિવસ ભોળાનાથ અને પાર્વતી બંને પોઠિયા ઉપર બેસીને જાતા હતા, અને એમાં સિંહલ દીપ આવ્યો, અને એ વખતે શંકર ભગવાને પોઠિયો ઊભો રાખ્યો અને સિંહલ દીપમાં નરા હાથી, અને ભોળાનાથે એમ કીધું કે દેવી હેઠે જુઓ. એટલે પાર્વતી આમ જોયું કે હેઠે તો સિંહલ દીપ છે, નકરા હાથી આંટા મારે છે, આમ જરાક ડિટેલથી જુઓ સરખું. એટલે પાર્વતી એમ સરખું જોવા માંડ્યા, એક ઝાડવાના બેલાખડામાં હુંઢ અંદર રહી ગયેલી, હોજી ગયેલી, પગ અધર, અને એક હાથી તડફડિયા મારે. પાર્વતીજી કહે છે કે આ કેવી રીતનું આશ્ચર્ય પ્રભુ? ત્યારે ભોળાનાથે કીધું કે આ હાથીનો જન્મ થયો ત્યારથી આખા શરીરે એને ખહ થઈ, જન્મો ન્યાથી હો, એટલી બધી રૂમાળે રૂમાળે ખંજવાળ આવે, ને હાથીને કોણ ખંજોળે, તે ઝાડવે ગહેન ને કાંટે ગહેન, પૃથ્વીએ શરીર ગહેન, એમનામ પીડા ભોગવતો ભોગવતો વર્ષોથી આ જીવે છે. અને એકવાર તો એને હુંઢમાં બહુ ખંજોળાવી, બહુ ખંજોળાવી, એટલે આમ થડ હોય ને ઝાડનું, એના એનામાં બે પગ ટેકવા આગલ્યા, અને એક બેલાખડું હતું આમ લાકડું આવે ને એમાં હુંઢ નાખી, અને પછી માંડ્યો ગહવા, તે ગહતા ગહતા એને ખબર ન રહી અને હુંઢ હોજી ગઈ. પછી કાઢવા ગયો, નીકળી નહીં હુંઢ, નીકળી નહીં, અને પગ ઠાકી ગયા થડીયા આમ ટેકવેલા, તે પગ છૂટી ગયા, અને આમનામ લબડે, નાક ભરાઈ ગયું ઝાડવામાં ડાળમાં, અને તડફડિયા મારે કેટલાય દિવસથી આ ભૂખ્યો ને તરસ્યો. પાર્વતીજીને બહુ દયા આવી ગઈ કે ભોળાનાથ આને બિચારાને ઉદ્ધાર કરો, તમે તો પ્રભુ છો. ત્યારે ભોળાનાથે કીધું, આપણને ઓલે નહોતું કીધું કે હું મારા લાંબા નાકને ક્રેડિટ મેળવવા બધું કરું છું, તમારા ડાસા જોઈને ઈ છે આવડવા, કે આ લાંબા નાકવાળો ઈ છે. બોલો બચાવો જ પાર્વતી કે પોઠિયો આંકો, પોઠિયો આંકો, ભલે લબડતો. આ દિશા છે, માટે ભગવાનને રાજી કરવા જો થાય તો બેડો પાર થઈ જાય. હવે પહેલી વાત કરું, પેલા કઠિયારે બહુ હાઈકારા કર્યા ને, એટલે લક્ષ્મીજીને દઈ આવી ગઈ, એટલે નારાયણને કીધું કે આને કાંઈક આપો. ત્યારે નારાયણ કે ભાઈ મને કાંઈ રસ નથી. પછી લક્ષ્મીજી કે તો હું આપું, તમારી ઈચ્છા પ્રભુ કે. એટલે લક્ષ્મીજી બહાર આવ્યા, બહાર આવીને એને કહે છે કે ભાઈ બહુ દુઃખી છો? તો કે બહુ દુઃખી છું. તો કે ઠીક છે, એક કામ કરો. તો શું? તમે છે ને હવે ચિંતા ન કરો, તમારું દુઃખ બધું જતું રહે. એમ કરી અને લક્ષ્મીજીએ પોતાનો હાર હતો ને એમાંથી એક ચગદું કાઢીને આપ્યું, એટલે આ ચગદું લઈ જાઓ. હવે એ ચગદાનો એવો પ્રતાપ, એ ચગદું જેને ઘેરે હોય એને ઘેરે ત્રિલોકીની લક્ષ્મી આવે. લક્ષ્મીજીએ પોતી આપ્યું, પણ એના ઉપર નારાયણની કૃપા નહોતી, એટલે જાડી પછેડીને છેડે ચગદું બાંધીને વળી ભારો લઈને ત્યાંથી હાલ્યો. તે વચમાં નદી આવે એના ગામના પાદરમાં, તેને ભારો નાખીને નાવાનું મન થયું,
તે બારો નાખીને ભાઈ નાવા પડ્યા તો એટલું પલ્યું તે ખુલ્લી ગયું, તે છગદું પાણીમાં ખોવાઈ ગયું. પછી આના મનમાં એમ થયું કરે રે આ તો ખોવાઈ ગયું, હવે શું કરવું. બીજે દી ભારો લઈ નીકળ્યો, વળી હાઈકારો સંભળાણો. લક્ષ્મીજી કે પ્રભુ આને શું થયું, પૂછોન જાઓ. અલ્યા ભાઈ ઓલું ચગદું આપ્યું ક્યાંય ગયું, તો નાવા પડ્યો તો કંઈક ખોવાઈ ગયું. લક્ષ્મીજીને દયા આવી ગઈ, આખો હાર આપી દીધો, આખો હાર લઈ જા ભાઈ. હવે એ આખો હાર મળ્યો, રાજી થઈ ગયો, હાર લઈને આવ્યો. વળી નદી આવી નાવાનું મન થયું, તે હાર કાંઠે મૂકીને ભાઈ નાવા પડ્યો તો આકાશમાં એક હમળી ઉડતી ઉડતી આવી, આમ ચળકતું કાંઈક બેળ્યું, તેઠી ઉતરીને મોઢામ લઈને ગઈ. આવડો નાહી ગયો ઉભો ઉભો પાણીમાં, બીજી રીતે નાહી નાખ્યું એને એમ. પછી વરે ગયો, ત્રીજેજી લાકડાનો ભારો લઈને એ જ મંદિરે હાઈકારો નાખ્યો. લક્ષ્મીજી કે પ્રભુ વળી આવ્યો આ, પૂછો ને. એટલે ક્યાં ગયો હાર, તો હમળી લઈ ગઈ. લક્ષ્મીજીને એમ થયું કે મારું શું કરવું આને, હવે આને સુખી કેમ કરવું. પછી લક્ષ્મીજીએ એને એમ કીધું કે લે એક આ પાત્ર આપું છું, કે આને શું કરવાનું. તો કે આ તું જે ચિંતાવ્યું ને એ આમાં ખાવાનું બની જાય, તારે લાકડા કાપવાના બધું તડકામાં દુઃખી થવાનું મટી જાય. પાત્ર લઈને ઘેરે આવ્યો, પણ નદી આવ્યો ને ત્યાં ફરીને વિચાર આવ્યો કે હવે નાવું નથી, કોક લઈ જાય. ઘેરે આવી અને આમ મૂકીને સંકલ્પ કર્યો કે બાજરાના બે રોટલા શાક મરસું ગોળનું ઢેફું બની જાઉં, તો થઈ ગયું. અરે વાહ, જીમ્યો અને પછી હૂતો. અને પછી મનમાં એમ થયું કે હવે હું નાઈ આવું. હવે એ પાછો નાવ આવ્યો, એક વાણીઓ એની પાસે એકાનો માગતો. હવે આને કાંઈ બહુ ઘર હરખા નહોતા ખડકી બારણાવાળા. એ વાણીઓ આવ્યો કે માળો આ એકાનો દેતો નથી, કેટલાય દિવસ થઈ ગયા, માળો ગયો ક્યાં, કોઈ કીધું નાવા ગયો. આ કહેતો એના ઘરમાં જોઈ લઉં, કાંઈક એકાનો સરભર થાય એવું હોય તો લઈને વિયો જાઓ, માથાકૂટમાં થાય એવું ઘરાણી કરવી. એમાં હારા મારું ઓલું પાત્ર હતું નવું, વાણી એવું પડ્યું કે હાલો આ વેચી દેવું, એકાનો આવશે તો આપણું તો પત્યું. લઈને વિયો ગયો, ઓલો નાઈ આવ્યો તા નાઈ નાખ્યું, પાત્ર જડ્યું જ નહીં. વળી ચોથે દી લાકડાનો ભારો લક્ષ્મીનારાયણને ડેરે આવીને હાજ કરી નાખ્યો. લક્ષ્મીજી નારાયણને કે પ્રભુ આ તો આમ નામ જ રહેશ, તા કે ના ના દયા કરો ને, કરી દો સુખી, સુખી કરી દો, થાય ભગવાન વિના થાય આવું છે. એકજી તો લક્ષ્મીજી નારાયણને કે તમે છે ને વિશ્વંભર ગણાવો છો, બધાનું ભરણ પોષણ કરો છો, ખરું કે. તો કે હા, તો કે આમાં મેં કીડી પૂરીશ, કાલની પૂરીશ, એનું તમે ભરણ પોષણ કર્યું. ભગવાન કે એનું કર્યું, કેવી રીતે કર્યું, 24 કલાક છે સામે પૂરી, એને તમે શું ખવાડ્યું. મહારાજ કે એને ખવાડ્યું, ખવાડ્યું, ડાબલી ખોલો. ડાબલી ખોલીને જોયું ને તો કીડી અંદર ચોખ્ખો ખાતી હતી. લક્ષ્મીજી કે આમાં ચોખ્ખો ક્યાંથી, તો તમે કીડીને ડાબલી મૂકીને ડાબલી વાંચવા ગયા ને ત્યારે મેં તમારા કપાળે ચાંદલામ ચોખ્ખો હતો ને એ પાડ્યો હતો. બોલો હવે કઈ કહેવું છે. લક્ષ્મીજી કે કાંઈ કહેવું નહીં, તમને કોઈ પૂગે એમ નહીં, વાત આમ છે. લક્ષ્મીજી હવે ભગવાનના પગમાં પડ્યા કે પ્રભુ હું તો દઈ દઈને થાકી, હવે તમે કાંઈક દયા કરો તો થાય અને જેવી તમારી મરજી. તારે ભગવાનને એમ થયું કે હાલો તારે. પછી ભગવાન બહાર નીકળ્યા, ઓલા કઠિયારાને કે એ લે એકાનો જાઓ, એમ કરીને ડેરામાં ઉતારીયા. લક્ષ્મીજી કે આમ મશ્કરી કરવાની, આમ તમે તો હાવ ખરા છો ને, એકાનો આપ્યો બિચારાને, એકાનાથી શું થાય. તકે બોલવાનું નહીં, એકાનામાં જ બધું થાય. અને તમારો આખો હાર હતો કે જેમાં આખા બ્રહ્માંડની લક્ષ્મી આવે, એમાંથી કાંઈ વળ્યું, આ એકાનામાં જ બધું થાય, બહુ સારું. હવે એકાનો લઈને ઘેરે આવ્યા, પણ ભગવાને એકાનાની સાથે સાથે સદબુદ્ધિ આપી. એકાનો હાથમાં આવ્યો ને ઘેરે આવ્યો ત્યારે એને એમ થયું કે મારું જે થવું એ થાય, ઓલો વાણીઓ મારી પાસે એકાનો માગે છે ને હું એને એકાનો દઈ દઉં, કોઈનું દેવું રાખીને મરવું એ સારું નહીં, સમજ્યા. આ બુદ્ધિ પહેલાં આવી, આપવી જોઈએ આપણે બધાને. કોઈના કોઈ કાંઈ લીધા હોય તે પહેલાં દઈ દીજો, હવે આ 67ની સાલમાં એ ધંધો પહેલાં કરો. આ સદબુદ્ધિ કહેવાય કોકના દઈ દેવાય, અને કોકના ન દેવાય એ કુબુદ્ધિ કહેવાય, એ બહુ નડે. ભગવાને એકાનાની સાથે સદબુદ્ધિ આપી, અને કરોડોની સાથે જેને કુબુદ્ધિ આપી છે એના જેવો કોઈ દુઃખી નહીં, અને એકાનીની સાથે સદબુદ્ધિ આપી છે એના જેવો કોઈ સુખી નહીં. હવે વાણિયાને ત્યાં એકાનો લઈને ગયો, એ ભાઈ આ તારો એકાનો લે, અને મારું કાંઈ લખેલું હોય ચોપડામાં કાઢી નાખી. વાણિયો કે લાવો, અને તરત કે ઓલું આપણે લાવ્યા આપી દીજે.
એટલે નોકર લઈને આવ્યા ને, હાલે ભાઈ કે તમે લઈ ગયા તા તો ગાવે પૈસા દેતો નતો તો શું કરે તારે, હાલે જા તારું શું કરવાનું એને કહે. બોલો કે આશ હો ઘરે આવ્યો અને હવે સદબુદ્ધિ મળી છો એ કે જલેબી બની જાઓ, ખાજા બની જાઓ, કાજુનો મેશો બની જાઓ. સદબુદ્ધિ હોય તો એના નામ આવડે, અને કે બાજરાનો રોટલો છાશ, અરે આઈટમ બોલ્યો મસ્ત મસ્ત. હા અને પછી સદબુદ્ધિ આવી હો, એક એક તાંહડો લઈ આવ્યો, આઈટમ બોલે એમાં થાય એટલે પાછો તાંહડામાં લઈ લે. અરે એમ કરીને મારે બધો થાળ તૈયાર કર્યો, એટલે પછી શાંતિથી જમ્યો અને પછી ઉઈ ગયો આરામથી. અને પછી એના મનમાં એમ થયું કે હવે નદીએ ના આવું, તે નદીએ ના વાગ્યો તે પગ રેતી મૂક્યો ને તો કાંઈક વાગ્યું પગમાં, શું વાગ્યું, આમ જોયું તો ચગદું નીકળ્યું. એના મનમાં એમ થયું કે આ જાડવા છે બધા, એમાં હમળીને માળા છે કદાચ, આમાં કોક હમળી હોય ને માળો, તે જાડવે છીડ્યો એક બે માળા ને ત્રીજો માળો ઢંઢળ્યો તો હાર નીકળ્યો, બધું એકાનામાંથી નીકળ્યું. વાત આમ છે. એટલે અહીંયા બહુ સરસ લખ્યું વાસુદેવ મહાત્મ્યમાં, ભગવાન કહે છે કે શુભે પશ્ય ઈમાન દેવાદીન. આ દેવતાઓની હામું જરાક જોવો, અને ભગવાને કહ્યું અને લક્ષ્મીએ હામું જોયું, આખી ત્રિલોકી સમૃદ્ધિ છલકાણી છે, બધા સુખી થઈ ગયા. યથાપુરા લેભી રે સ્વસ્વ વૃદ્ધિમ તે ગૃહિણી ત્યાગી નોપી ચ ધર્માદયશ્ચ સાનંદમ પ્રચરંતી સ્મ પૂર્વવત. એ કહે છે પોતપોતાની તમામ સમૃદ્ધિઓને ગ્રહસ્થો અને ત્યાગીઓ બધા જ પામ્યા, ધર્મ પણ આનંદ સાથે પૂર્વની જેમ જ બધા લોકોમાં પ્રચાર પામ્યા છે. તસ્યાસ્તુ સ્ત્રિયશ્ચ ભગવાન દદૌ સ્થાન મુરસ્વકમ તત્ર સ્થિત્વેવસા વ્યાપત ત્રૈલોક્યમ સંપદાત્મના. ભગવાને લક્ષ્મીજીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું, લક્ષ્મીજી હૃદયમાં ચિહ્નરૂપે રહ્યા અને ત્રિલોકીમાં સંપત્તિ સ્વરૂપે લક્ષ્મી વ્યાપી ગયા. ત્રણેય લોકમાં તતો રત્નાકર સ્વસ્માત શ્રી જનેર અનુભાવત ભગવાન અન્વર્થ સંજ્ઞો વૈ સંપૂર્ણ અક્ષય રત્નવાન. ત્યાર પછી સમુદ્ર રત્નાકર એવી પોતાની સંજ્ઞાને સાર્થકપણે પામ્યો એમ કે છે. કેમ તો કે લક્ષ્મી જેવા લક્ષ્મી એને ત્યાં જન્મ્યા, એના પ્રતાપથી હવે સંપૂર્ણ અક્ષય રત્નવાન સાગર બની ગયો. અક્ષય રત્નો, અક્ષય રત્નો એટલે કે આમ નાશ ન થાય એવા કો તો એવા, અને ગમે એટલા રત્ન કાઢો તો પણ એ સાગરમાં રત્નો ખૂટે નહીં, એ રીતે સંપૂર્ણ અક્ષય રત્નવાન માટે જ અનવર્થ સંજ્ઞાવાળો સમુદ્ર પોતે બની ગયો લક્ષ્મીજીના પ્રતાપથી. પછી તો સમુદ્રે બધાને જમાડ્યા, બહુવિધ પ્રકારના અન્ન રસ ચાર પ્રકારના જે કોઈ આવ્યા હતા, જાંડવ્યાન માનવ્યા થયા હતા, એ બધાને સારી રીતે જમાડીને તૃપ્ત કર્યા. અનર્ઘ્યાની ચ વસ્ત્રાણી રત્નભૂષા પરિચ્છદાન દેવાદિભ્યો દદૌ પ્રીત્યા સર્વેભ્યોપી પૃથક પૃથક. અને ખૂબ કિંમતી વસ્ત્રો રત્નો બધું આ તે વાસણો દેવા દેવ વગેરેને ખૂબ ખૂબ આપ્યું, એટલે કે બધાને સમુદ્રએ પોતે પોતાની દીકરીના લગ્ન નિમિત્તે પહેરામણી કરી. દેવતાઓ બધા બહુ રાજી રાજી થઈ ગયા. હવે દેવતાઓને બધાને સમુદ્રએ ખૂબ રત્ન ભૂષણ આ બધું આપ્યું, પણ પોતાના જમાઈ એવા જે ભગવાન, તે ભગવાનના જે ભક્તો એને આપ્યા વગર સમુદ્ર કેમ રહે કે છે. એટલે ભગવાનના ભક્તોને પણ સમુદ્રએ ખૂબ ખૂબ રત્નો ને એવું બધું આપ્યું છે. ઘન વદ ધન વર્ષિણ આવું વિશેષણ આપ્યું છે. કાર્તિક સ્વામી કહે છે કે સાવરણી ઘનવત એટલે કે વરસાદની જેમ ધન વર્ષિણ, ધન વરસાવનારો એ સાગર બન્યો તે દી. અને હવે કે છે ભગવાન શું કરે છે, તો ભગવાને પોતાના લગ્ન નિમિત્તે જે કાંઈ આવ્યું યૌતકમ એટલે વરવધુની પેરામણી સ્વરૂપે જે કાંઈ મળે ને એને સંસ્કૃતમાં યૌતકમ કે, એ બધી વસ્તુઓ જે કાંઈ આવી હતી તે બધું બ્રાહ્મણોને દઈ દીધું ભગવાને. અને બ્રાહ્મણોને દઈ અને લક્ષ્મી સાથે પરમાત્મા પોતે તરત જ અદૃશ્ય થઈ ગયા. લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી વૃષમ આનંદિતાહા સુરાહા દેવતાઓ અતિ અતિ આનંદ પામ્યા છે. અને પછી ઇન્દ્રાદિક સ્વર્ગમાં ગયા, બીજા બધાએ પોતપોતાના ધામમાં ગયા છે, પોતપોતાના અધિકાર પ્રમાણે જેવા પહેલા હતા એવા જ પોતે ઘરે જઈને સુખી થયા છે ભગવાન કમલાપતિની કૃપાથી.
મંદરમ ચ ગિરિમ તાર્ક્ષ, ભગવાને ફરીવાર ગરુડજીને કહ્યું કે તમે આ મંદરાચલ પર્વતને લઈ જ્યાં હતો ત્યાં તેવી જ રીતે પાછો થાપી દો. એટલે ગરુડજીએ ચાંચમાં મંદરાચલ ઉપાડ્યો અને જ્યાં હતો ત્યાં પાછો થાપી દીધો સહજ લીલામાં, અને પાછા ભગવાનની પાસે જતા રહ્યા. સ્કંદવ કહે છે, એવમ ઇન્દ્રેણ બ્રહ્મર્ષે નષ્ટા બ્રાહ્મણ શાપતઃ ઉપલબ્ધા પુનઃ સંપદ નારાયણ પ્રસાદતઃ. આવી રીતે હે સાવરણી મુને, બ્રાહ્મણ એટલે કે દુર્વાસા ઋષિના શાપથી નષ્ટ પામેલી પોતાની તમામ સંપત્તિને ઇન્દ્રે પાછી ભગવાનની કૃપાથી મેળવી છે. ય એતામ શૃણુયાત પુણ્યામ કથામ ભગવતો મુને, કીર્તયેત પ્રયતો વાપી સંપદમ પ્રાપ્નુ તો હિ તો. આ કથા ભગવાનની જે કોઈ કહે અથવા તો જે કોઈ સાંભળે, તો કે છે એ સાંભળનાર કહેનાર ભગવાન શ્રી હરિની કૃપાથી ખૂબ સંપત્તિ પામે છે, એવું લખ્યું છે. સંપદમ પ્રાપ્નુ તો હિ તો. હવે કહે છે કે ગૃહિણામ ધન સિદ્ધિ સ્યાત. આ કથા કરનાર જો ગ્રહસ્થ હોય, કથા સાંભળનાર જો ગ્રહસ્થ હોય, તો ધન સિદ્ધિ સ્યાત, એને ખૂબ ધન મળે. ત્યાગી નામ છે યથેપ સીતા, અને જો ત્યાગી કથા કરનાર કે સાંભળનાર હોય તો કે તો એમને જેવા ઈચ્છે એવા ભક્તિ જ્ઞાન વૈરાગ્યાદિકની સિદ્ધિ આ કથા સાંભળવાથી થાય છે, ભગવાનની પ્રસન્નતા થાય છે. ઇતિ તે કથિતમ બ્રહ્મન યથેન્દ્ર પ્રાપ સંપદમ. આ પ્રમાણે હે સાવરણી, જે રીતે ઇન્દ્ર ગયેલી સંપત્તિને ભગવાનની કૃપાથી પાછી પામ્યો, એ બધી જ કથા મેં તમને સંભળાવી દીધી. કે છે નારદોપી યથા શ્વેતમ દ્વીપમ સગતવાન ઋષિ તત્તે સર્વમ પ્રવક્ષ્યામિ શૃણુષ્વેકેન ચેતસા. કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી મુને, હવે નારદ મુનિ જે શ્વેત દ્વીપમાં જવા નીકળ્યા છે, મેરુ પર્વત ઉપર આવ્યા છે બદ્રિકાશ્રમમાંથી, એ જે 12 અધ્યાય પહેલા જે કથા શરૂ થઈ હતી એ કથા હું તમને હવે કહેવાનો આરંભ કરું છું, તમે ધ્યાનથી સાંભળો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય લક્ષ્મીનારાયણ સ્તુતિ નિરૂપણ નામા પંચદશો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, પ્રાસંગિક પૂર્ણાહુતિનું ઉદબોધન કરીને હું કથાને વિરામ આપું છું. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની છત્ર છાયામાં આરાધ્ય ઈષ્ટદેવ ધ્યેય સ્વરૂપ ભગવાન સર્વ અવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજને ખોળે વડતાલ જેવા પવિત્ર મૂર્ધન્ય ધામમાં વડતાલ કમિટી બોર્ડના ઠરાવથી નવતમ સ્વામી ચેરમેન છે, વળી મહાસભાના પ્રમુખ છે, એમની પ્રેરણાથી, હીરા ભગતજીના આશીર્વાદથી, આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી આ સમયમાં આ વાસુદેવ મહાત્મ્યની કથા અને આ સુંદર મજાનો પાટોત્સવ આયોજન વગેરે અજમેરા પરિવારને ફાળે ગયું છે, એમને ભાગ્ય ગયું છે. વાલા ભક્તો, ભગવાનની આપણા ઉપર અપાર કૃપા છે. પવિત્ર ધામમાં બેસીને આપણે 7-7 દિવસ આ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળી છે. વાસુદેવ મહાત્મ્ય પૂરું થયું નથી, અડધું થયું. હવે આની પછીની અડધી કથા ક્યાંક ભગવાનની ઈચ્છા હશે તો થશે, પણ આ કથા કરતા અહીંયા મને આનંદ બહુ થયો. બીજી એક વાત તમારી યાદીમાં લાવું કે અમે નરસંડા રહીને વડતાલ પાઠશાળામાં 3 વર્ષ સુધી ભણ્યા, રોજ ચાલતા આવતા જતા. અમારા ગુરુ પૂજ્ય રાધારમણ સ્વામી ખાનદેશી, કે જેઓ ગોપાલ સ્વામીની પરંપરામાં આવે છે, એ અમારા ગુરુ મૂળ વડતાલના સંત, અને એમણે અમને ભણવા માટે નરસંડા મૂક્યા હતા અને ત્યાંથી અમે આવતા જતા, હું અને અમારા ધર્મજીવન સ્વામી. તે દિવસે વડતાલમાં અમારી પાસે રૂમ નહોતી, કોઈ રહેવાની વ્યવસ્થા નહોતી, એટલે ત્યાં રહીને અમે આવતા જતા ભણેલા. અને જ્યારે સ્વામી અમને વડતાલ લાવ્યા ત્યારે અમને સ્વામીએ 3 જગ્યા બતાવેલી. એક પૂજ્ય હીરા ભગતને આસને અમને લઈ ગયેલા, બીજું
પૂજ્ય અથાણાવાળા સ્વામીને આસને સ્વામી અમને લઈ ગયેલા. ત્રીજું, શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસજી સ્વામી, જેમના શિષ્ય ઉમરેઠમાં અત્યારે રઘુવીર સ્વામી છે, એમને આસને સ્વામી અમને લઈ ગયેલા. કેમ જે આ સંતો અમારા ગુરુ રાધારમણ સ્વામીના હેતવાળા હતા અને એમની સાથે એમને હેતને નજીક પણ હશે, તો ત્યાં લઈ જઈને તે તે સંતોને, એટલે કે પૂજ્ય અથાણાવાળા સ્વામીને, પૂજ્ય હીરા ભગતને અને પૂજ્ય શ્વેત વૈકુંઠદાસજી શાસ્ત્રી સ્વામીને અને રઘુવીર સ્વામીને અમારી ભલામણી કરેલી. કેમ જે અમારા ગુરુ રાધારમણ સ્વામી વિશેષ થયા સૌરાષ્ટ્રમાં વલભીપુર બગડ વગેરે ગામોમાં ભજન કરતા હતા અને અમને અહીં ભણવા મૂક્યા હતા, તો એમણે કહ્યું કે આ અહીંયા ભણે છે મારા શિષ્યોને, અમે તે દી સફેદ કપડે હતા, સાધુ નહીં, તો તમે આનું ધ્યાન રાખજો. નરસંડાથી ચાલતા વડતાલ પાઠશાળામાં ભણવા આવતા હતા, પછી અહીંયા દેવના દર્શને આવીએ અને પૂજ્ય અથાણાવાળા સ્વામીને આસને જઈને પગે લાગીએ ત્યાં બેસતા. આજ યાદ કરું છું, પૂજ્ય અથાણાવાળા સ્વામીએ અમને ખૂબ ખૂબ મદદ કરેલી. જ્યારે જ્યારે ભણવામાં જે કાંઈ જોઈએ અમારે હું બળ કે પ્રેમ, તો પૂજ્ય અથાણાવાળા સ્વામી મદદ કરતા, અને એથી વિશેષ મદદ અમને પૂજ્ય હીરા ભગતે અને વાસુદેવ સ્વામીએ કરેલી. આજ હું વાસુદેવ સ્વામીની દયાળુતા ઉદારતાને યાદ કરીશ. વાસુદેવ સ્વામી અને હીરા ભગતે અમારું બહુ ધ્યાન રાખેલું. જ્યારે જઈએ ત્યારે કાંઈ જોઈએ છે, જો આ ઘી આવ્યું છે એક ડોલકું લેતા જાઓ, આ આવ્યું છે આ લઈ જજો, અને તેથી તો અમારે ખાવાનાય ફાંફા એવી પરિસ્થિતિ. એ વખતે હીરા ભગતે અને વાસુદેવ સ્વામીએ બંને જેમ મા બાપ બાળકોની સહાય કરે એમ અમારી મદદ કરેલી. આજે હું એ ઋણ અદા કરું છું. પૂજ્ય નવતમ સ્વામીના કહેવાથી વાસુદેવ મહાત્મ્યની કથા કરી, જેમાં પૂજ્ય હીરા ભગતના આશીર્વાદ હોય, તો મને એમ થાય કે અમને અમને ભણવામાં જે કાંઈ મદદ કરી છે એનું કિંચિત ઋણ અદા થયું કહેવાય. વળી અમને પુસ્તક પાનું કાંઈ જોઈએ એમાં રઘુવીર સ્વામીએ ખૂબ મદદ કરેલી, શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રી સ્વામીને, રઘુવીર સ્વામી. અને ક્યારેક જ્ઞાનબાગમાં જતા તો પૂજ્ય કાનજી ભગત પણ અમને ખૂબ જ મદદ કરતા હતા.
પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સભામાં પધારી રહ્યા છે. પ્રથમ બધા બેસી જાઓ, બેસી જાઓ. સંતોને વિનંતી, આપ બેસો. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વાસુદેવ મહાત્મા સદગ્રંથ અને વક્તાશ્રીનું પૂજન કરશે. બોલો, લક્ષ્મીનારાયણ દેવની જય. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને ગાદી ઉપર આરૂઢ થવા માટે આપણે વિનંતી કરીએ છીએ. યજમાન પરિવાર શ્રી મનોજભાઈ અજમેરા આવી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું હાર પહેરાવી પૂજન કરે. પૂજ્ય સ્વામી.
વાલા ભક્તો, આપણી સભામાં પૂજ્યપાદ વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ પધાર્યા છે. પૂજ્યપાદ મહારાજશ્રીનું ખૂબ તાલીવાદનથી એકવાર આપણે સ્વાગત કરીએ. વાલા ભક્તો, પ્રાસંગિક વાત કરતો હતો હું કે પૂજ્ય હીરા ભગત વાસુદેવ સ્વામી, પૂજ્ય અથાણાવાળા સ્વામી, પૂજ્ય શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રી સ્વામી અને રઘુવીર સ્વામી અને કાનજી ભગતે પણ અમને ઘણું હું બળ આપેલ. આ બધાએ જેણે જેણે અમને ભણાવવામાં પ્રેમ આપ્યો છે એ બધાએ વડતાલવાસી સંતો, જે પવિત્ર અને મૂર્ધન્ય સંતો છે, એમના ચરણમાં આજ વંદન કરું છું. આજ હું ખરેખર એમનો ઋણી છું. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણા ઈષ્ટદેવ છે, એમને માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. વાલા ભક્તો, આ સમયમાં વાસુદેવ મહાત્મ્યની કથા તમે સૌએ કોઈએ સાંભળી, અહીંથી જે કંઈ કહેવાયું ભગવાનની ઈચ્છાથી એ હું બોલ્યો છું. એ કથામાં જે કાંઈ છે એ મારામાં ઉતરે એવા આપ સૌ પાસે હું આશીર્વાદ માગું છું. લક્ષ્મીનારાયણ દેવ પાસે, હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ વાસુદેવ, રણછોડરાય, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી, ગણપતિ, પૂજ્ય આચાર્ય મહારાજ, પૂજ્ય આ બેઠા એ બધા વડીલ સંતો છે. ગેલા કાંઠેથી શાસ્ત્રી ભક્તિ પ્રકાશ સ્વામી આવ્યા છે. અમારા ધરમપ્રસાદ સ્વામી, એને હું કેમ ભૂલી શકું, જે અમારે હાવ નજીક થાય છે. અમારા ગુરુ ખાનદેશી, એ લોકોએ ખાનદેશી, હવે એ તો હાવ અમારા નજીક છે એટલે મેં એમનું કહ્યું નથી. પરંતુ હું અને બાપુ સ્વામી બંને સાથે ગોપાલ સ્વામીને આસને પૂજ્ય શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી પાસે ભણતા કૌમુદી અને કાવ્યો, અને ધરમપ્રસાદ સ્વામી તેદી અમને હાચવતા, આજે અમારા ઉપર અમી દ્રષ્ટિ રાખી કાયમ હાચવે છે. ખરેખર હું એમના ચરણમાં વંદન કરું છું, નીલકંઠ ચરણ શાસ્ત્રીને યાદ કરું છું. હરિસ્વરૂપ શાસ્ત્રી પાસે અમે શિક્ષાપત્રી ભાષ્ય ભણ્યા, ખાનદેશી શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી સ્વામી એમને આજ હું યાદ કરું છું. જૂનાગઢથી કોઠારી સ્વામી આવ્યા છે, અમારે સહજાનંદી સિંહ કંડારી વાસી શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજી તપોનિષ્ઠ સ્વામી પધાર્યા છે, આલ્યો જોગાનો જોગ ભાસ્કર ભગત પધાર્યા સારંગપુરથી દાદાનો સંદેશો લઈને, ધર્મવિહારી શાસ્ત્રી છે, બીજા અન્ય સર્વ સંતો છે. આ બધાએ સંતો સંપ્રદાયને માટે ખૂબ ખૂબ બધા દાખલો કરે છે. વાલા ભક્તો, આ બધા સંતો લક્ષ્મીનારાયણ દેવની શોભા છે, ઘરાણો છે, જેઓ રાત દિવસ ભગવાન સ્વામિનારાયણનો પ્રચાર કરે છે. અને આ બધાએ સંતો વાસુદેવ મહાત્મય મને જેવું આવડ્યું એવું ગાયું છે. હવ રાજી થાજો, આશીર્વાદ દેજો, અખંડ ભગવાન હરિકૃષ્ણ મહારાજમાં મારું મન રહે એવા આપ સૌ પાસે આશીર્વાદ માગી અને હું મારી વાણીને વિરામ આપું છું. સૌને જય સ્વામિનારાયણ.
લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના 183મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અજમેરા પરિવારના યજમાન પદે શ્રી વાસુદેવ મહાત્માની કથાની આજે પૂર્ણાહુતિ પ્રસંગે કાર્તકી પૂનમના પવિત્ર દિવસે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ એમની રસાળ અને મધુર શૈલીમાં આજે કથાનું સમાપન કર્યું. હજારો અને લાખો હરિભક્તોના હૃદયમાં હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરનારા આવા દિવ્ય સંતોના શ્રીમુખેથી ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા એવા મહાન ગ્રંથની કથા સાંભળી આપણે સૌ ધન્ય ધન્ય અને કૃતકૃત્ય થયા છીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં વાસુદેવ મહાત્માની આટલી સુંદર રસાળ અને મહાત્માથી સભર કથા સાંભળી આપણા સૌના મનમાં ભગવાન સ્વામિનારાયણે જે ગ્રંથની આટલી બધી યથાર્થતા વર્ણવીતી એની યથાર્થતા માટે આપણને સૌના હૃદયમાં ભાવ થયો છે. આજના પ્રસંગે ધામધામથી અનેક વિદ્વાન પવિત્ર સંતો આ પ્રસંગે આ કાર્તિકી સમયમાં ઉપસ્થિત રહેલા હજારો હરિભક્તોને અને આ અજમેરા પરિવારે જેણે પોતાના ભાવથી જેમણે પોતાના હૃદયથી હરિકૃષ્ણ મહારાજને સુવર્ણનો ઝવેરાત યુક્ત સવા
આરતીના સમયમાં શણગાર આરતીના સમયમાં આપણને ક્યાંય ઉભા રહેવાની જગ્યા નથી. ઉતારાની તો એટલી બધી ખેંચ, લગભગ 100 ટેન્ટ મોટા મોટા બનાવ્યા હતા, એક ટેન્ટ ખાલી નતો. દરેક ટેન્ટમાં 50 થી 70 હરિભક્તો સુતાતા હું રાત્રે જોવા માટે નીકળ્યો હતો. એટલે આજે વડતાલ સત્સંગીઓથી ઉભરાઈ ગયું છે, વડતાલ રોડ ઉભરાઈ ગયા છે. વડતાલ છે ગોધરાથી 300 બહેનોનો સંઘ ચાલી, વડતાલ આજે વૃંદાવન તુલ્ય લાગે છે. વડતાલને કોઈની ઉપમા જ ન હોય, વડતાલ આજે સ્વયં અક્ષરધામ. જયંતભાઈ ગ્રંથનું પેલા ભૂદેવ પૂજન કરાવે. મંદહાસ રુચિરાનના મુજબ સ્વયં શિવકોને વિનંતી છે, પંખા બંધ કરી આરતીની તૈયારી કરશે. સંહિતા પાઠના સંતોનું પણ પૂજન. મનોજભાઈ આમ જાઓ ને પેલી બાજુ, બે જણા. હે, ઓકે સર. સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ઝડપથી આપણે પૂજનને આટોપીશું. સંહિતા પાઠના સંતો પાસે હાર લઈ જાઓ. સ્વામી ભેટ કવર ઈશ્વરભાઈ તમે બેસો. યંગ યંગ બધા આવો ભાઈ. યસ આપણા સૌના જીવનું કલ્યાણ કરી શકીએ. સંહિતા પાઠના સંતો કે એન શાસ્ત્રી, રામ સ્વરૂપ શાસ્ત્રી, જયકૃષ્ણ શાસ્ત્રી, રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી, સંત વલ્લભ શાસ્ત્રી, હરિજીવન શાસ્ત્રી, દિવ્ય પ્રકાશ શાસ્ત્રીનું પૂજન યજમાન પરિવાર કરી રહ્યા છે. સંતો ભક્તોને વિનંતી કોઈ ઉભા ન થાય. આરતીની ઝડપથી તૈયારી કરવામાં આવે. ઈશ્વરભાઈ આરતી કરવા ઈશ્વરભાઈને ભદ્રેશભાઈ લઈ આવો. આચાર્ય મહારાજ આગળ તમે ઉભા રહો. મનોજભાઈ અમારા જૂનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિકાકા આવ્યા છે. હરિબાપા આવો ઝડપથી મહારાશિની પાસે. પ્રસાદીનો હાર નાનચણ શાસ્ત્રી લઈ જાઓ. સંતો પાસે ભાઈ છોકરા મનોજભાઈ તમે બંને ભાઈ. ભગવાનની લક્ષ્મીનારાયણ દેવાની શ્રી હરિકૃષ્ણ મહારાજની
જય. ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારો કર જોડી પ્રભુ વાંદો કર જોડી ચરણે શેષ ધરાથી
ચરણે શેષ ધરાથી
પ્રભુજી જાખોડા તનુ ધારી પતિ તારો ધારા
મર પતિ તારો ધારા
ગરી તન ચન ચનૌ કમલી
રાશી
પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે
અડસઠ તીરથ ચરણે
કોટિ ગયા કશિ પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે
પ્રભુ જય દર્શન કરશે
અવસર કરુણા નિધિ કરુણા બહુ કે દે
કરુણા બહુ કે દે
મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે છે
બોલો સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની દ્વારિકાધીશ કી જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણની જય શ્રી કષ્ટભંજન દેવની